તારીખ 5/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 846 અને 847 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 492
જૈન ધર્મના રહસ્યને જાણનાર હોવો જોઈએ, શ્રોતા પણ જૈન ધર્મના રહસ્યને જાણનાર હોવો જોઈએ. પાત્ર શ્રોતા હોય, યોગ્ય શ્રોતા હોય તો વક્તા વક્તવ્યમાં વિશેષ વિશેષ કરીને અધ્યાત્મના ઊંડા ભાવો પ્રગટ થાય. વક્તા વચ્ચે નિમિત્ત સંબંધ છે. જેટલો શ્રોતાની કક્ષા ઊંચી એટલું વક્તાનું વક્તવ્ય પણ એના પ્રમાણમાં ઊંચું આવે છે. બહુ મોટો દ્રષ્ટાંત અથવા પુરાવો એ છે કે તીર્થંકર દેવના પ્રવચનમાં ઉત્કૃષ્ટ શ્રોતા ગણધર દેવ છે. ગણધર દેવ હોય ને વાણી ખરે એવું બનતું નથી. જો કે વાણી કરવા નહીં કરવાનો ભાવ અથવા રાગ વિકલ્પ તીર્થંકર દેવને હોતો નથી. વિતરાગ છે માટે એમને ઈચ્છા અનિચ્છાનો સવાલ નથી. છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની વ્યવસ્થા કુદરતી છે. એવો જ કુદરતી યોગ હોય છે ઉત્કૃષ્ટ વક્તા હોય. વિતરાગ બી ઉત્કૃષ્ટ વક્તા છે, એના શ્રોતા પણ એવા ઉત્કૃષ્ટ હોય છે. અને જેવા શ્રોતા ઉત્કૃષ્ટ છે તો વાણી પણ એવી ઉત્કૃષ્ટ આવે છે. આમ બધો મેળ છે. જૈન શાસ્ત્રમાં વિતરાગતા સ્વતંત્રતાના ન્યાયને અર્થાત મર્મને સમજતો હોય તે શ્રોતા વિશેષ શોભે. શ્રોતા પણ સમજદાર હોય તે શોભે. ગુણવાન હોય, જ્ઞાનવાન હોય, સમજદાર હોય તો એ શ્રોતાના સ્થાનમાં પણ એની શોભા છે. સાંભળતો હોય વિતરાગના ઉપદેશને, જૈન શાસ્ત્રના ઉપદેશને, અને માન્યતા એની ઘણી ફેરફારવાળી હોય અથવા સમજી ન શકે એવો હોય, અવગુણી હોય તો એ શ્રોતા પણ શોભતો નથી. એટલે એમ કહ્યું અહીંયા કે જૈન ધર્મને સાંભળનાર શ્રોતા કેવો હોવો જોઈએ, કે તે જૈન શાસ્ત્રના મર્મને સમજતો હોવો જોઈએ. જૈન શાસ્ત્રના મર્મને સમજી શકે એવી જૈનામાં શક્તિ છે, યોગ્યતા છે, એવો શ્રોતા હોવો જોઈએ. જૈન શાસ્ત્રના વિતરાગતાના મર્મને જૈન શાસ્ત્રનો મર્મ કહો, વિતરાગતાનો મર્મ કહો, પ્રત્યેક પદાર્થની સ્વતંત્રતા એ જેને સ્વીકારી હોય, શરીરનો આત્મા ન કરી શકે, શરીરનું કાર્ય આત્માનું કરી શકે અને આત્માના કોઈ કાર્યમાં મનવચન કાયાના કારણે કોઈ કાર્ય થાય, જડ પદાર્થ કોઈ મારું કાર્ય કરે, અનુકૂળ સંયોગો મને ધર્મ કરવામાં કારણ થાય, પ્રતિકૂળ સંયોગોથી હું ધર્મ ન કરી શકું એમ માનતો હોય, ધર્મ જૈન ધર્મના શ્રોતા તરીકે પણ યોગ્ય નથી. વક્તાની વાત એક બાજુ મૂકો, કહેવાની આવશ્યકતા નથી કે શ્રોતા કરતા વક્તાનું સ્થાન ઊંચું છે એટલે એની યોગ્યતા પણ ઊંચા દરજ્જાની હોય, પણ શ્રોતા આવો હોવો જોઈએ તે શોભે છે. નહીતર શ્રોતા અવગુણી હોય તો જેને સાંભળતો હોય પોતાના અવગુણને લઈને પોતે તો બારમાં બીજાને કાંઈ પણ કહેવાનું કારણ થાય, લજ્જાનું કારણ થાય, પણ વક્તાને લજ્જાનું કારણ થાય. જો આ ફલાણાને સાંભળે છે, આવાને આવા છે બધા સાંભળનારા, એમ કરીને એમ કહેવામાં આવે. એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આપણે પણ દ્રષ્ટાંત લઈએ છીએ કે ગુરુદેવે આ કાળની અંદર આવું ઊંચું તત્વજ્ઞાન, આધ્યાત્મિક તત્વજ્ઞાન ઘણા વિસ્તારથી જૈન ધર્મના મર્મને ખોલ્યો, કેમ કે એમની સભામાં પણ ઉત્કૃષ્ટ શ્રોતા હતા. બેનશ્રીનું નામ મેળવી લેવામાં આવે છે. ભવિષ્યના ગણધર છે, આ ભવિષ્યના તીર્થંકર છે. તો કોના નિમિત્તે આવી વાણી નીકળી, ગમે તે હાલી દિવાળીમાં એને આવી વાત સંભળાવે છે એમ નથી. સામે એવું પાત્ર હોય તો અંદરમાંથી જે મહાપુરુષના હૃદયમાં ભર્યું છે એ બધું બહાર નીકળે છે. નહીતર કુદરતી જેવો ભાવ આવતો નથી. સામે એવું પાત્ર હોય તો કુદરતી જેવો ભાવ આવે છે. આવો જ કોઈ કુદરતી નિમિત્ત નૈમિત્તિક સિદ્ધાંત છે, નિયમ છે, આવું જ બને. અને આ વિષય એટલો ઊંડો છે અને એટલો બહોળો છે બે પ્રકારે, કે એ પ્રકાર સામે હોય, યોગ્ય પ્રકાર સામે યોગ્ય પાત્ર હોય, યોગ્ય પ્રશ્ન કાઢનાર હોય, યોગ્ય પૂછનાર હોય, એ અંદરની ખાણમાં જે ભર્યું છે અનંત નયની લબ્ધિ છે, અનંત નયની જે લબ્ધિ છે એનો ઉપયોગ થાય છે. પણ સામે કાઢનાર હોય તો નીકળે છે, નહીતર જ્ઞાનીના હૃદયમાં તો બધું ભર્યું છે એમને ભરેલું રહે છે, બહાર આવતું નથી ને એ પોતાનું સાધીને સિદ્ધ થઈ જાય છે. બહાર મૂકવાની એમને જરૂર નથી, પણ જેને જરૂર છે એને તો સામે આવવું જોઈએ. લેવા આવે તો દેનાર ને દાતાર ને અહીંયા વૃત્તિ સંક્ષેપ નથી, એ અંદરથી કાઢી કાઢીને બહાર મૂકે છે. પણ લેનાર હોવો જોઈએ, લેનાર ન હોય તો એ ચીજ એમને રહી જાય છે અંદર ને અંદર. એવા અનંતા જ્ઞાનીઓ થયા કે જેના હૃદયમાં એ બધું સંઘરાઈ ગયું, બહાર જ ના આવ્યું. કોઈક એવા પુણ્યયોગ વાળા જ્ઞાની થાય છે કે જે બહાર એ રીતે પ્રસિદ્ધિ પામે છે પુણ્યયોગને કારણે, અને બહાર એવા પુણ્યયોગને કારણે શાસનમાં અનેક જીવોનો વિસ્તાર જોવામાં આવે છે. એવું બહુ ઓછું બને છે કાળના પ્રવાહમાં. ઘણું તો એવું બને છે કે પોતાનું કામ કરીને સાધક જીવો સિદ્ધિને પામે છે, જગત જગતને રસ્તે ને પોતે પોતાને રસ્તે. અહીંયા કહે છે કે જૈન શાસ્ત્રના વિતરાગતાના મર્મને, શાસ્ત્રના મર્મને, પદાર્થની સ્વતંત્રતાના ન્યાયને સમજતો હોય, સમજદાર શ્રોતા હોય તો તે વિશેષ શોભે છે. વળી એવો હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહીં. શ્રોતા પણ આત્મજ્ઞાની હોય તો વિશેષ સારું એમ કે છે. ત્યારે તો વક્તા આત્મજ્ઞાની કાઢવા ગોતવા મુશ્કેલ છે, શ્રોતા તો ક્યાંથી લાવવા. એવું શાસનનો કાળ છે અથવા આ કાળ એટલો દરિદ્ર છે, એવા દરિદ્ર પરિણામ વાળા જીવો છે કે આત્મજ્ઞાન પણ અતિ અતિ દુર્લભ થઈ પડ્યું છે. ધર્મકાળ સારો હોય ત્યારે તો એક એક કુટુંબમાં અનેક સમ્યક દ્રષ્ટિઓ હોય, અનેક ધર્માત્માઓ હોય. સમ્યક દ્રષ્ટિ પણ ને ધર્માત્મા પણ એ તો કઈ ખાસ એવી વાત ન લાગે વિશેષ. એ તો બધા મુનિ દશાની ભાવના ભાવતા હોય કે ક્યારે બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ થઈને સર્વ સંબંધને છેદીને ક્યારે વિતરાગતાના માર્ગે કેવળ જ્ઞાન લેવા બહાર પડીએ. જેમ કોઈ લડાઈના મેદાનમાં ઉતરી પડે એમ ક્યારે કેવળ જ્ઞાન લેવા માટે સાધનાના મેદાનમાં ઉતરી પડે એવા કાળ હોય છે. એ સમજીને એમ કહે છે કે શ્રોતા પણ વિશેષ સમજદાર હોય, ગાઢવાળો હોય, એ ઉપરાંત પણ જો તેને આત્મજ્ઞાન હોય, બુદ્ધિવાન હોય પણ આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહીં. અથવા એવી પાત્રતા ન હોય તો પણ તે ઉપદેશના મર્મને પકડી શકે નહીં. કહેવા માંગે છે, કહેવા તારે છે, એ મર્મને પકડી ન શકે. જેમ કે જ્ઞાની એમ કહે, વક્તા એમ કહે કે અંતર્મુખ થઈને ધર્મ કરવાનો પ્રકાર છે, તેથી અંતર સન્મુખ પરિણામ કરવા. તો એનો મર્મ શું, કેવી રીતે અંતર્મુખ થવું, એ જો પોતાને અંદરમાં સૂઝ ન આવે, અંતર્મુખ થવાના કાર્યની અંદરમાં સૂઝ ન આવે તો વાત તો સંમત કરે કે ઠીક છે અંતર્મુખ થવું, અંતર્મુખ થવું, પણ કેમ થવું એ તો મર્મ તો પકડાય નહીં. તો એ મર્મ ન પકડાય તો એનું કાર્ય પણ ન થાય. એટલે તે મર્મને સમજી શકે નહીં. એટલે આત્મજ્ઞાની હોય, ધર્માત્મા હોય અને શ્રોતા હોય તો વિશેષ સારું. પણ આત્મજ્ઞાન વિનાનો હોય તો પણ પ્રથમ આવી દ્રઢતા વાળો તો હોવો જોઈએ. જે સિદ્ધાંત છે એને બુદ્ધિગમ્ય કરીને એની જે દ્રઢતા છે, સામે કોઈ ગમે તેવા કુતર્ક આવે, તર્ક ફેંકનાર પણ બુદ્ધિવાળા હોય છે, ગમે તેવી યુક્તિ લડાવનાર આવે તો પણ એની સમજણમાં દ્રઢતામાં કાંઈ મચક આવે નહીં. એવી દ્રઢતાવાળો શ્રોતા હોવો જોઈએ. લોકો કહે છે ને ધર્મ તો અનેક રસ્તે થાય, કોઈ પણ એક ઝાડ ઉપર પક્ષી આવે, કોઈ ઉત્તરમાંથી, કોઈ પૂર્વમાંથી, કોઈ પશ્ચિમમાંથી ખળખળ આવે છે ને, આ કીડી હોય નીચેથી ઉપર ચડેલી હોય, પક્ષી હોય ઉપરથી આવે આવે છે તો બધા એક ઠેકાણે આવે કે નહીં, એવી એવી યુક્તિઓ આપે. જો ભાઈ ગણિતમાં 6 ને 3 9 થાય ને 4 ને 5 9 થાય ને 8 ને 1 પણ 9 થાય, થાય કે ન થાય, 2 ને 7 9 થાય, 9 તો અનેક પ્રકારે 9 થાય છે, એવા દાખલા આપે, એવી યુક્તિઓ આપે. માટે ધર્મ એક જ પ્રકારે થાય છે એવું થતું પકડી રાખવું નહીં, અનેક પ્રકારે ધર્મ થઈ શકે છે, પોતપોતાની રીતે સૌ ધર્મ કરી શકે છે, અને આખરમાં બધા ગમે તે રીતે ધર્મ કરે તો પણ એ એક જ વાત છે. એમ અનેક પ્રકારના તર્ક, યુક્તિ, ગણિતના દાખલા એવા સચોટ આપે, માણસને એમ થાય કે વાત તો કઈક સાચી, આની વાત પણ કઈક સાચી લાગે છે. તો એ અહીંયા પદાર્થના ધર્મને, શાસ્ત્રના મર્મને ન સમજી શક્યો હોય, એની સમજો હોય છતાં એમાં એની પરિપક્વતા ન આવી હોય, દ્રઢતા ન આવી હોય, તો એમાં એને ગોથું ખાય છે, વિચલિત થાય છે. આમે હશે કદાચ, કદાચ આમે હશે. આ પણ આવું સરસ કહે છે, આવું જોરદાર કહે છે, એનું પણ ઘણું જ્ઞાન છે, ઘણું અધ્યયન છે, ઘણું વાંચન છે, ઘણી બુદ્ધિ છે માટે, અને ઘણી નામના છે, બહારના નામના પણ હોય, મોટું નામ હોય તો આચાર્ય કોઈ કહેવાતા હોય, કોઈ મોટા ભલે એ પદવી ન હોય પણ છતાં બહારમાં નામ હોય, ગણેશ પ્રસાદજી વર્ણિ હતા, ક્ષુલ્લક પણ નામ મોટું હતું, એવા કોઈ નામધારી હોય માટે કઈક એનામાં છે એમ પણ વિચારવા યોગ્ય નથી. જગતમાં નામ તો પુણ્યના યોગને લઈને હોય છે, નામ હોય માટે ત્યાં યથાર્થતા હોય એવું કઈ નિયમ નથી. શ્રોતા ભલે કદાચ આત્મજ્ઞાન વિનાનો હોય તો પણ પ્રથમ આવી દ્રઢતા વાળો તો હોવો જોઈએ. જેને આવી દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન હોય તે બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. ઓછામાં ઓછું એને વિતરાગ દેવ કેવા હોય, નિર્ગ્રંથ ગુરુ કેવા હોય, એમના શાસ્ત્ર સિદ્ધાંત કેવા હોય, કયા શાસ્ત્ર માન્ય કરવા યોગ્ય છે, કયા અમાન્ય કરવા યોગ્ય છે, એટલું તો એને જો ઓછામાં ઓછું એટલું ન હોય તો એ સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. વિશેષ શ્રોતાની વાત એક બાજુ, દેવગુરુ શાસ્ત્ર ના ઠેકાણા નથી, દેવનું સ્વરૂપ જાણતો નથી ને ગમે ત્યાં મસ્તક નમાવે છે, ગુરુનું સ્વરૂપ જાણતો નથી અને ગમે તેને ગુરુ માનીને, અથવા કુર ધર્મમાં હોય એને ગુરુ માનીને એને છોડી શકતો નથી. અને શાસ્ત્રમાં પણ આમાં પણ સારી વાત છે, આમાં પણ સારી વાતો લખી છે, ઊંચી ઊંચી વાતો આમાંય લખી છે. એમ નિર્ણય દેવગુરુ શાસ્ત્રનો ન કરી શકતો હોય, એની વ્યવહાર શ્રદ્ધા પણ જેની ચોખ્ખી ન હોય એમ કેવું છે? વ્યવહારે દેવ કેવા હોય, ગુરુ કેવા હોય, શાસ્ત્ર કેવા હોય, એની વ્યવહાર શ્રદ્ધા પણ ચોખ્ખી ન હોય તે તો બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી, એને તો સામાન્ય શ્રોતામાં પણ એની ગણતરી નથી કરી. ભલે બુદ્ધિમાન હોય અથવા કેટલા ગુણ દેખાતા હોય એવો હોય, અથવા તીવ્ર કશાય જીવ ન દેખાતો હોય, મંદ કશાય દેખાતો હોય, તો પણ એને સામાન્ય શ્રોતામાં પણ એની ગણના અહીંયા કરી નથી. આમ છે જગતમાં તીવ્ર કષાય વાળાને લોકો ધર્મને અનુકૂળ નથી ગણતા, ઠીક છે, પણ મંદ કષાય વાળા જીવોને ધર્મની અનુકૂળ ગણે છે. આ એક સામાન્ય લૌકિક ગણતરી છે જગતમાં, પણ અહીંયા એ મુદ્દાને મુખ્ય નથી કરતા. અહીંયા તો એની દેવગુરુ શાસ્ત્રની સમજણ, વ્યવહાર શ્રદ્ધા જેને કહીએ, વ્યવહાર વિશ્વાસ કહીએ, એ પણ જો બરાબર ન હોય તો એ સામાન્ય શ્રોતા માટે નથી. આ વાત સાંભળવામાં એની સામાન્ય યોગ્યતા પણ નથી. અસામાન્ય યોગ્યતાનો, વિશેષ યોગ્યતાનો તો વિચાર કરવાનો પ્રશ્ન પણ રહેતો નથી. સામાન્ય શ્રોતામાં નથી પછી પરિણામ છે એ વાત ક્યાંથી રહી? એને તો દર્શનના દ્રષ્ટિકોણથી વિચારીએ તો જેને દેવગુરુ શાસ્ત્રનો વિષય વ્યવહાર શ્રદ્ધાનો ચોખ્ખો નથી એમાં ગડબડ છે. તેને દર્શન મોહની બળવત્તરતાથી ઘણી છે, અથવા મિથ્યા દર્શન શૈલ્ય જે છે એ હજી એમાં હજી મોળપ આવી નથી, એ મોળું પડ્યું નથી. ગ્રહિત મિથ્યાતના જે પ્રકાર છે એ તીવ્ર મિથ્યાત થતાં ઉત્પન્ન થાય છે, એટલે તીવ્ર મિથ્યાત હજી નથી ગયું ત્યાં સુધી આ પ્રકાર ચાલુ છે, એટલે એને સામાન્ય શ્રોતામાં નથી લીધો. સામાન્ય શ્રોતામાં કષાયની તીવ્રતાને મંદતાનો વિચાર કરવા કરતા એની મિથ્યા દર્શનની તીવ્રતાને મંદતાનો વિચાર કરવા જેવો છે. કેમ કે પ્રથમ શ્રદ્ધા ફરે છે, શ્રદ્ધા ફરતા સમ્યક થતા પછી વાત બધી આગળ ચાલે છે, એ પહેલા કોઈ વાત આગળ ચાલતી નથી. તેથી જેને આવી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન હોય તે બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. માટે જે આત્મજ્ઞાન વડે સ્વરૂપનો આસ્વાદી થયો છે, જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે, અંતરમાં પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપનું જે આસ્વાદન કરે છે, વેદન કરે છે, અનુભવ કરે છે, તે જૈન ધર્મના રહસ્યનો શ્રોતા છે. તે જૈન ધર્મની અંદર જે રહસ્યભૂત વિષય છે, જે ધર્મનો ગુપ્ત વિષય છે, જે ધર્માત્માના અંતરંગનો વિષય છે, જે કેવળ જ્ઞાનીના પેટમાં રહેલો વિષય છે, એ રહસ્યને એ સાંભળે છે, એ સાંભળવાને યોગ્ય છે, એ શ્રોતાને યોગ્ય છે. એ રીતે શ્રોતાનું સ્વરૂપ અહીંયા સ્પષ્ટ કર્યું છે. સામાન્ય વિશેષપણે એ વિશેષ શ્રોતા છે. સાચા દેવ એટલે અઢાર દોષ રહિત અરિહંત પરમાત્મા, જેને નિંદ્રા, ક્ષુધા, તૃષા, પ્રસવેદ આદિ કોઈ પણ પ્રકારના બહારમાં પ્રગટ દોષ હોય નહીં. ક્ષુધા, તૃષા એ તો રોગ છે, રોગ, પ્રસવેદ, નિંદ્રા, નિંદ્રા એ રોગ છે, એ કોઈ પણ પ્રકાર, અત્યારે તો ઊંઘ ન આવે તો રોગ ગણે છે, ઊંઘ આવે તો તંદુરસ્તી ગણે છે, ભૂખ ન લાગે તો રોગ ગણે છે, અને ભૂખ સારી લાગે તો કે બહુ તંદુરસ્તી છે, લીવર સારું કામ કરે છે, એ લૌકિક પ્રકાર નથી. અહીંયા
અલૌકિક છે.
અલૌકિક પ્રકરણમાં તો એ બધા રોગમાં જાય છે, એટલું તો પૂજામાં આવે છે, ક્ષુધા, રોગ, વિનાશ, નૈવેદ્ય શા માટે કરે છે? એ ક્ષુધાનો રોગ નાશ કરવા માટે, નૈવેદ આરોગવા માટે અહીંયા નથી, બધે નૈવેદ્ય આરોગ્ય કરે છે. જગત માં તો નૈવેદ્ય ધરે છે પછી આરોગ્ય છે, અહીંયા કે છે ક્ષુધા રોગ નો નાશ થાય. જુદી વાત છે. આ લોકો તો 56 ભોગ નો નૈવેદ્ય કરે છે ને, રાજભોગ ને 56 ભોગ ને કઈ ધમાલ કરે. એવા વિતરાગ જ્ઞાનેન્દ્ર જેને અનંતમાં ભાગે પણ કશાય પણ વિદ્યમાન ન રહ્યો હોય અને સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ હોય, સંપૂર્ણ પવિત્રતા અને નિર્દોષતા પ્રગટ થઈ હોય, એ વિતરાગ દેવ છે, નિર્ગ્રંથ ગુરુ છે, બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ છે, બહારમાં કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી, અંદરમાં પણ કષાયોનો પરિગ્રહ નથી, અભ્યંતર પરિગ્રહ, જેને અંદરમાં કષાયનો પરિગ્રહ નથી ને બહારમાં કોઈ તિલતુષ માત્ર પરિગ્રહ નથી, એવા પ્રચુર સ્વસંવેદનમાં જીવો આત્મામાં રમણતા કરી રહ્યા છે એવા જે નિર્ગ્રંથ ગુરુ છે એને વિતરાગ માર્ગમાં ગુરુનું સ્થાન આપ્યું છે. પછી શાસ્ત્રના જ્ઞાતા હોય કે ન હોય એની સાથે કાંઈ સંબંધ નથી. અને એમના કહેલા જે સૂત્ર સિદ્ધાંતો તે શાસ્ત્ર છે. મિથ્યા દર્શન પૂર્વક જે શાસ્ત્રો પુસ્તકો સિદ્ધાંતો બાંધ્યા હોય બનાવ્યા હોય એ કોઈ શાસ્ત્ર નથી, તે સાંભળવા યોગ્ય નથી, તે વાંચવા યોગ્ય નથી, શ્રદ્ધા કરવા યોગ્ય નથી. બધા આઠે દ્રવ્યો અચેત વાપરવાનો વિધાન છે, સચેત નહીં. જેમ કે પુષ્પ રહીએ છીએ તો આપણે ચોખાને અહીંયા કેસરયુક્ત કરીએ છીએ, તો એ રીતે ફૂલનો ઉપયોગ છે. પણ આજે સચેત ફૂલ લાવીને વનસ્પતિના તોડીને વાપરવા એ પ્રથા યોગ્ય નથી, એમાં ત્રસની હિંસા થાય છે. જે ફૂલ છે એનો પરાગ છે, એ પરાગની અંદર ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે, ઈળ થાય, નાની જીવાત થાય, ખાસ કરીને સુગંધના ની આસક્તિથી ઉત્પન્ન થયેલા જીવો એમાં હોય છે. તરને ફતરને બધું વાપર પરાગમાંથી અત્તર બને છે, ફૂલમાંથી. આ લોકો જે સેન્ટ અત્તર બહુ વાપરે છે ને, ઉભા કરે છે ને, એ પાછા જાય અહીંયા પાછા એનો જે ઉપયોગ કરનારા છે એમાં ઉપજે છે. ત્રસ જીવ હોય છે, બે ઇન્દ્રિય જીવો, ત્રસ એટલે બે ઇન્દ્રિય જીવો છે, એની હિંસા થાય છે. એટલે સચેત ફૂલ વાપરવાનું ભગવાનની પૂજામાં યોગ્ય નથી. તમારે બધા ઢગલા બંધ લઈને બેઠા હોય છે, ફૂલને તો ભગવાન ઉપર આંગી કરે છે, ત્રાસ થઈ જાય એવું છે. ત્યાં વિતરાગ દેવનો દેહ ને એના ઉપર ફૂલનો ઢગલો, ગુલાબના ફૂલને કાંઈક કરે છે, બહુ દોષ તો ઘણો દોષ છે. આ લોકો તમારે ફૂલ મુકતા થઈ ગયા છે ને, વિસ્પનથી એટલો ઢગલો નથી કરતા, પણ એ બે ચાર મૂકે, એક બે પગે મૂકે ને એકાદો હાથમાં મૂકે, પણ એ એક મૂકીશ તો કાલ સવારે 1000 મૂકીશ. તારો અભિપ્રાય તો મૂકવાનો થઈ ગયો ને, આ એમાંથી થઈ જશે, એકમાંથી 1000 આમ થશે, એટલે એ પણ ગડબડ છે. દિગંબરમાં પણ એ ગડબડ છે, ઘણી વિકૃતિ ઘણી આવી છે દિગંબર સંપ્રદાયમાં પણ. ઘણી વિકૃતિ આવે છે. સચેત વસ્તુ ન વાપરવી જોઈએ. પૂજા રાત્રે ન કરાય. પ્રશ્ન નથી રાત્રે પૂજા કરવાની. આખો દિવસ શું કર્યું તો રાત્રે પૂજા કરવાની જરૂર ઉભી થઈ.
હે, ફુરસદ નો ટાઈમ હોય,
આખો દિવસ આખો રાત્રે પૂજા કરવાનું કારણ શું? પણ હેતુ શું એનો? દિવસ તો આખો છે. નહીં નહીં, સવારે સવારથી મધ્યાહ્ન સુધી, બસ મધ્યાહ્ન પછી પૂજાનો કાળ નથી. સ્વાધ્યાયનો કાળ પણ શાસ્ત્રમાં કહ્યો છે, સંધ્યાનો પણ કાળ કયો છે. સવાર બપોર સાંજ સામાયિક સંધ્યા જે કરે છે એનો પણ કાળ છે. ગમે ત્યાં ગમે તેમ કરવાનો પ્રશ્ન નથી. શાસ્ત્ર વાંચવાનું પણ યોગ્ય કાળે શાસ્ત્ર વાંચવું જોઈએ, એવો નિયમ છે શાસ્ત્ર ની અંદર. ગમે ત્યાં ગમે ત્યારે ઘણા મુસલમાનો જેમ ટ્રેનમાં નમાજ પઢે, એમ ટ્રેનની અંદર બસની અંદર રસ્તામાં શાસ્ત્ર વાંચવા બેસે, એ યોગ્ય નથી. એને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના એના પણ નિયમો છે. જ્યાં વિધિ વિધાનના શાસ્ત્રો છે એની અંદર બધા નિયમો આવે છે. અત્યારે તો શું છે, શાસ્ત્રો વાંચતા જ નથી લોકો, એને શું પછી નિયમ? 24 કલાકમાં અડધી કલાક કલાક બે કલાકમાં શાસ્ત્રો ન વાંચતા હોય એને હવે શું સમજાવું કે તું આ ટાઈમે શાસ્ત્ર વાંચજે ને બીજા ટાઈમે? જે મદ ખાતર, એટલે કે અમે કઈ જાણીએ છીએ એમ બતાવવા પ્રશ્ન કરે, તેને વાદ કરવાનો અભિપ્રાય છે, તેને મહંતતાનો ભાવ છે. કઈ અહંકાર પૂર્વક પ્રશ્ન કરે છે શ્રોતા છે ને, અથવા હું તો જાણું છું પણ બીજાને સમજાવવા માટે મારે આ પ્રશ્ન કરવો છે, બીજાને ખુલાસો કરવાની જરૂર છે, બીજાને ખુલાસા થાય એટલા માટે હું પ્રશ્નો બધા ગોઠવી રાખું છું અથવા ઉપજાવું છું. મને તો બધી ખબર છે. એમ કોઈ પ્રશ્ન કરે તેને પોતાની મહંતતાનો અહંપણાનો અભિપ્રાય છે, ભાવ છે, અથવા વાદ કરવાનો અભિપ્રાય છે. એ પૂછનારને પોતે પોતાની જિજ્ઞાસાથી નથી પૂછતો, પણ જે કાંઈ વક્તા છે એની સાથે એને કાંઈ વાદ વિવાદ કરવો છે. તમે આમ કહો છો પણ તમારા કથનની સામે આવું પણ શાસ્ત્રમાં કથન છે એનું શું? હવે શાસ્ત્રોના વચનોને વિચારીએ તો પરસ્પર વિરુદ્ધ દેખાય એવા સંખ્યાબંધ સિદ્ધાંતો જોવામાં આવે કે જેમાં પરસ્પર વિરુદ્ધતા દેખાય. એક જગ્યાએ એમ કહે કે રાગ જીવનો પરિણામ છે, ચિત્ત વિકાર છે, જીવ ભાવ છે, જીવ કરે છે ને થાય છે, જીવ એનો કરતા છે. વળી એક જગ્યાએ એમ કહે કે રાગ પુદગલના પરિણામ છે, આદિ મધ્ય અંતમાં જીવ નથી ક્યાંય. જીવના રાગના આદિ મધ્ય અંતમાં સર્વ પુદગળ, જે બધે પુદગળ વ્યાપેલું છે, પુદગળની વ્યાપ્તિ છે, જીવની એમાં અવ્યાપ્તિ છે. જીવ છે જ નહીં ને ત્યારે તકરાર રહે કે રાગ જીવ ભાવ કે રાગ જીવ ભાવ, બે વાત શાસ્ત્રમાંથી મળે. આને પકડીને જોર કરે ને પેલો આને પકડીને જોર કરે ને કરે તકરાર, પણ ક્યાં શું કહેવા માંગે છે, શું કરવા, આમ કહ્યું આમ કહ્યું, એમાં કયા અનુરૂપ થી કહ્યું, એમાં નિશ્ચય શું, એમાં વ્યવહાર શું, એમાં આગમ શું, એમાં અધ્યાત્મ શું, એમાં નય પ્રમાણ નિક્ષેપ શું, જે વ્યવસ્થા છે શ્રુતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સમજે નહીં, અને તકરાર તો જેટલી કરવી હોય એટલી થાય એવું છે. શાસ્ત્રના વચનો પકડીને જેને વાદ વિવાદ ને તકરાર જ કરવી હોય તો જેટલી કરવી હોય એટલી થાય, એ રીતે વચનો પડેલા છે. એટલે પોતે સમજે છે અને હું સમજું છું એમ પોતાના સમજણના અહંભાવમાં હું પણ કંઈક જાણું છું, એ જે પ્રશ્ન કરે છે, વાદ વિવાદ કરે છે, અથવા પોતાનો અહંભાવ પોષવા માટે કરે છે, પોતાની મોટાઈનું પ્રદર્શન કરવા માટે એ પ્રશ્ન કરે છે, પોતાની જિજ્ઞાસાથી કરવો જોઈએ. પોતાને વિશેષ સમજવું હોય એવી પોતાનો જિજ્ઞાસા ભાવ હોય તો તે પ્રકારે પ્રશ્ન કરવો યોગ્ય છે. બીજાને ખાતર પ્રશ્ન કરવો યોગ્ય નથી. અને પોતાની મહંતતા બતાવવા માટે, પોતાનું અહમ પણ પોષવા માટે પણ પ્રશ્ન કરવો યોગ્ય નથી, એમ કહે છે. અથવા સાંભળીને બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે કે આ પ્રશ્નનો ઉત્તર મને બરાબર આવડતો નથી, પણ આપણે આ જાણકાર છે, જ્ઞાતા છે, જ્ઞાની છે, અથવા શાસ્ત્રના જ્ઞાતા હોય, વિદ્વાન હોય, પંડિત હોય, જ્ઞાની હોય, એને પૂછીએ, પછી આપણી સામે આવો પ્રશ્ન આવે તો આપણે બરાબર જવાબ દઈ શકીએ. એમ કોઈ બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે ને એ જેથી પ્રશ્ન કરે છે અથવા સાંભળે છે, શાસ્ત્રનું શ્રવણ પણ બીજાને કહેવા માટે કરે, શાસ્ત્રનું વાંચન પણ બીજાને કહેવા માટે કરે, કે આપણે ઘણા શાસ્ત્રો વાંચવા જોઈએ, કોઈને આપણે કહેવું હોય તો આપણે કહી શકીએ, શું એમ વાંચતી વખતે પણ એવો આશય રાખે ને એવા આશયથી ધારણા કરે કે જો આ શાસ્ત્રમાં આ ઠેકાણે આમ કહ્યું છે, એમ બીજાને કહેવા માટે સાંભળે કે ધારણા કરે વાંચીને, એ પણ કરવા યોગ્ય નથી. એમાં પણ પોતાના અભિમાનનું પોષણ થશે, બીજું કાંઈ થશે નહીં. એવા ખુલાસા કર્યા છે ટોડરમલજીએ કે તું શાસ્ત્ર શ્રવણ કર, શાસ્ત્ર વાંચન કર, પ્રશ્નો પૂછ, તો જોજે પાછા આવા દુર્ગુણોને વશ નહીં થાય. આ બધી પ્રવૃત્તિ કોઈ દુર્ગુણને વશ ન થાય એનું ધ્યાન રાખવા જેવું છે. એમ લાલ બુટ્ટી મૂકી છે. આ રસ્તામાં ચાલે ત્યારે બધા બોર્ડ આવે છે ને, ટ્રાફિક સિગ્નલ અનેક જાતના, કે ભાઈ અહીંયા આવો વળાંક છે, જરાક ધ્યાન રાખો, એમ આ બધા સિગ્નલ મૂક્યા છે. જોજો હાલતા હાલતા રસ્તે ચાલતા ચાલતા તમારે શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર વંચન, તત્વચર્ચા, પ્રશ્નો બધા પ્રકાર ઊભા થશે, પણ એ બધામાં આ સિગ્નલ ધ્યાનમાં રાખવા જેવા છે, ક્યાંય દુર્ગુણ આ રીતે આવવો જોઈએ નહીં. સાંભળીને બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે, એ રીતે સાંભળે, એ રીતે વાંચે, એ રીતે સંભળાવે, તે ધારીને, એટલે ધારણા કરીને, યાદદાસ્ત કરીને, મોટપ લેવા, પોતાની મહિમા વધારવા, પોતાની આબરૂ વધારવા, પોતાની છાપ પાડવા, વક્તા થવા અથવા વક્તૃત્વ પણ ઉકેળવા માટે, માન ખાટવા, ભણે છે, ભણાવે છે, તે બધા કેવળ પાપ બંધ કરે છે, એને તો એ પુણ્યના પરિણામ પણ નથી, ચોખ્ખા પાપના પરિણામ છે. અથવા એ પ્રવૃત્તિ તીવ્ર કષાયને વશ કરવામાં આવે છે, એમાં મંદ કષાયનું ઠેકાણું, નાર પકડી છે. જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સાંભળે છે, તત્વ ચર્ચા કરે છે, એને માર્ગદર્શન આપ્યું છે, અહીંયા એને બચાવ્યો છે, ખરેખર તો ઉપકાર કર્યો છે. જ્ઞાનીઓએ આ રીતે ઉપકાર કર્યો છે જીવો ઉપર, કે જોજો ભાઈ આ રસ્તે આવતા તમારે શાસ્ત્રનો યોગ થશે, વાંચવાનો, સાંભળવાનો, ચર્ચા કરવાનો. પણ ક્યાંય પણ ધારણા યાદદાસ્ત રાખીને મોટપ લેવાનો વિચાર કરતા નહીં, વક્તા થવાનો વિચાર કરતા નહીં, માન ખાટવાનો વિચાર કરતા એ રીતે ભણવું નહીં, ભણાવવું નહીં, શીખવું નહીં, વાંચવું નહીં, સાંભળવું નહીં, ચર્ચા કરવી નહીં, એ પ્રકારે કઈ કરવું નહીં, તેમાં તો કેવળ પાપનો બંધ છે. જોયું એમ કહ્યું, થોડું પુન છે, શાસ્ત્રનો આધાર છે, શાસ્ત્રનો યુગ છે, સમીસારની વાત છે, માટે કઈક પુન થાય છે, કઈક પાપ થાય છે, થોડુંક પુન થાય છે, થોડુંક પાપ થાય છે, એમ વાત લીધી નથી. કેવળ પાપનો બંધ કરે છે એવા જીવો એમ કહે છે. એક જગ્યાએ તો એવી વાત લીધી છે, આગળ કદાચ આવશે, તારવતી વખતે ધ્યાન દીધું, કે મહાન આચાર્યોના અધ્યાત્મનો સિદ્ધાંત, અંડા અધ્યાત્મનો સિદ્ધાંત, એ કહેતી વખતે એને એવો ભાવ રહે કે જો હું કેવી અધ્યાત્મની મહાન ઊંચી વાત કરું છું, જે મહાન આચાર્યોએ કરી છે એવી હું કહું છું, એમ એવા મહાન સિદ્ધાંતના બહાને પોતાની કિંમતને પોતાનો મહિમા વધારવાનો ભાવ રહે તો એ પણ ઘણું પાપ કરે છે. ત્યાં એ ઘણું પાપ કરે છે. પુણ કરતો નથી, ધર્મ તો કરતો નથી, પુણ્ય કરતો નથી, પાપ કરે છે એમ લીધું. વાત તો અધ્યાત્મની આવી ઊંચી અધ્યાત્મની વાત કરતા કરતા પાપ કરે છે કે હા, અધ્યાત્મની વાત કરતા કરતા પાપ કરે છે. ના, ત્યાં પાપ જ થાય છે. પાપનું પ્રમાણ એટલું બધું ત્યાં સવિશેષ છે કે ત્યાં પુણ્યની ગણતરી જ નથી, ત્યાં પાપની જ ગણતરી છે એમ છે. એવા પ્રકાર છે. જેમ કે મુનિરાજ આહાર લેવા જાય ત્યારે પરદ્રવ્યના ગ્રહણનો વિકલ્પ આવે ચારિત્ર ગુણનો. સિદ્ધાંતમાં જ્ઞાનમાં સ્પષ્ટ છે કે આ જ્ઞાનમય આત્મા પરદ્રવ્યનું ગ્રહણ ત્યાગ કરી શકતો નથી, છતાં આહારનો વિકલ્પ ઉઠે. જંગલમાંથી શહેરમાં નગરમાં પ્રવેશ કરે, પાપ ભાવ નથી એમને, છતાં એમના એ વિકલ્પને પાપ પરિણામ નથી કહેવાતા. નહીતર આ સામાન્ય જીવને, બધાને, મુનિથી નીચેના દરજ્જાને ના બધા જીવોને આહારનો વિકલ્પ પાપના પરિણામ છે. એક મુનિરાજને આહારનો વિકલ્પ પાપના પરિણામ નથી, ભાવલિંગી સંતને. પણ આ તો પરદ્રવ્યના ગ્રહણની વાત છે ને, તો કોઈ એને નથી. કેમ કે એને સંયમના હેતુ એ પ્રવૃત્તિ છે. બાહ્ય સંયમ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળગુણ નિરતિચાર પાળવા માટે ઉણોદરીપૂર્વક આહાર લીએ છે, વૃત્તિ સંક્ષેપથી આહાર લીએ છે, ઉભા ઉભા એક વાર આહાર પાણી લીએ છે, તો એ વિકલ્પને પાપ નથી ગણ્યા. એમ અહીંયા અધ્યાત્મના સિદ્ધાંતનો વિકલ્પ હોય તો ત્યાં એને પુણ્ય નથી ગણ્યો. જો એને પોતાની મહત્તા તે દ્વારા દર્શાવવી છે તો, કે આવી ઊંચી વાત હું કરું છું તેથી તેમાં મારી પણ કાંઈક અંદર મોટપ દેખાય છે, મારી પણ મહત્તા દેખાય છે, આવી વાત બીજા નથી કરી શકતા, હું આવી વાત કરી શકું છું, આવી ઊંચી વાત બીજા કોઈ કરી ન શકે, હું જ કરી શકું, એમ જ્યાં પ્રદર્શન કરવા જાય છે પોતાનું, એને ધર્મ તો નથી પણ એને પાપનું બંધન છે, કેવળ પાપનું બંધન છે. ખરેખર તો જ્યાં જ્યાં આધ્યાત્મનું પ્રકરણ હોય, જ્યાં આધ્યાત્મિક વિષય ચાલતો હોય, ત્યારે તે કાળે પોતાના સ્વરૂપનો આધાર લેવાનો, પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કરવાનો પ્રકાર વક્તાને કહેનારને ચાલવો જોઈએ. કથનના નિમિત્તે, વચનના નિમિત્તે એને પોતાના અધ્યાત્મ ભાવમાં વિશેષ વિશેષ રસ ઉત્પન્ન થાય અને પોતાની આધ્યાત્મિક સ્થિતિ વધે, અધ્યાત્મ રસ પોતાનું વધે એવો ભાવ એને હોવો જોઈએ. એમ થવાને બદલે લોક દ્રષ્ટિથી બીજાની નજરમાં મારી કિંમતને મારી છાપ વધારે સારી થાય એવો પ્રકાર આવે તો એ કેવળ પાપ બંધનું કારણ છે. પરોપકાર થવાનો જ નથી બીજાને ઉપકાર. પોતે પોતાને નુકસાન કરે પાપ કરીને, તો પાપ ભાવના નિમિત્તે બીજાને ધર્મ થાય, ઉપકાર થાય, અહીંયા એને પાપ થાય અને બીજાને ધર્મ થાય એના નિમિત્તે. હે, કેવી રીતે થાય? એ કદી બંધું નથી. એવું છે. એટલે તો આનંદ ગંજીએ ગાયું છે, ધાર તર વારની સોહલી દોરલી ચૌદમા જનતણી ચરણ સેવા. તરવારની ધાર છે, સહેલી છે. આ માર્ગ ઉપર ચાલવું એટલું સહેલું. માન તો આમ ગળી જાય, ઠામુકો એકદમ નમરી ભૂત થઈ જાય, ત્યારે આ વિષયને સાંભળવાને ગ્રહણ કરવાને લાયક થાય છે. નહીતર એના જેવો મીઠો દુશ્મન મનુષ્ય ગતિમાં કોઈ નથી. એટલે તો વિશેષ વિશેષ વાત એને અનુલક્ષીને મનુષ્ય ગતિના ઉપદેશમાં છે. તરત જ એને એનું કારણ છે. કાલે એક વાત લીધી હતી કે બુદ્ધિમાન જીવ હોય, શાસ્ત્રમાં બુદ્ધિનો પ્રવેશ બરાબર થાય એવી બુદ્ધિ હોય, પહેલા એ ન સમજો એવી નવી અનેક વાતો એને સમજમાં આવે, અને હું સમજ્યો નથી ક્યાંથી લાવશે. અમે પણ કંઈક જાણીએ છીએ, એ કેવી રીતે ન આવે, એ તો આવી જ જાય. કેમ કે નહોતો જાણતો ને જાણતો તો થયો. એક હકીકત તો ઊભી થઈ છે કે પહેલા આ વિષયથી તે અજ્ઞાત હતો, આ વિષય સામે આવ્યો ત્યારે એને કંઈક સમજવાનો પ્રયત્ન કરીને પ્રયત્ન સાધ્ય રીતે સમજ્યો છે, સમજો છે એવી હકીકત ઊભી થઈ છે. એને એમ કહે છે કે અમે પણ કંઈક જાણીએ છીએ એવું તારે ન હોવું જોઈએ, ક્યાંથી લાવશે એ કહો. સમજો છે ને, નથી હું સમજો, હું કઈ સમજો જ નથી એ વાત ક્યાંથી લાવે? સમજો તો છે જ. ભાઈ એમ કે છે હું પણ સમજું છું, હું કઈક લાવીશ ને આ તને મોટો પ્રતિબંધ થશે. કરવું શું આમાં? ભાઈ અહીંયા માત્ર સમજણની નો વિષય પૂરો નથી, પર્યાપ્ત નથી. અહીંયા ગુણ પ્રગટાવવાનું પ્રકરણ છે. આ માર્ગ ગુણનો માર્ગ છે. તને વાત સમજણમાં આવી પણ ગુણ પ્રગટ્યા છે કે નહીં એ તો તું જો, દોષ ગયા છે કે નહીં એ તો તું જો. ગુણ દોષનો વિષય છે આ. આ માત્ર બુદ્ધિનો વિષય નથી કે પહેલા બુદ્ધિમાં નતું બુદ્ધિગમ્ય થયું, હવે બુદ્ધિગમ્ય થયું માટે કાંઈક મળી ગયું, એમ અહીંયા લેવા જેવું
નથી.
હા, ગુણ તો ભિન્ન આત્માનું જ્ઞાન કરવું એ છે. જે રાગ ને રાગના વિષયથી, ઉદયમાં જે રાગનો વિષય છે એનાથી હું ભિન્ન જ્ઞાનમય છું, ભિન્ન ચૈતન્ય મારું સ્વરૂપ છે, એ શાસ્ત્ર ભણતરનો ગુણ છે. એવો ગુણ ન પ્રગટે ત્યાં સુધી એ વાત સમજાણી હોય તો પણ ખરેખર સમજાવી જોઈએ તે રીતે સમજાણી નથી, એમ પહેલેથી એને એ વાતને સ્પષ્ટ ખ્યાલમાં રાખવી જોઈએ. એ ધ્યાનમાં રાખવા જેવી વાતને ત્યાં ખ્યાલમાંથી છોડી દે તો હું સમજું છું, હું પણ કઈક જાણું છું, એ વાત આવ્યા વિના રહે નહીં. તેમજ શાસ્ત્ર સાંભળે પણ કોઈનો પરોપકાર કરવાની તો વાત કરતા નથી. લોકોને રોટલા મળે નહીં, લોકોને કામ મળે નહીં, માટે તેની સંભાળ રાખો એવી વાત તો કરતા નથી. અને આ આત્મા આત્માની વાત કરો છો, એમ જેને રૂચતું નથી તે પણ એકાંત પાપ બંધ કરે છે. ઠીક, એક બીજો પ્રકાર લઈ લીધો છે. આ તમે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાના આટલો મોટો આરંભ સમારંભ કર્યો, લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ કઈ ગરીબ ગુરબાને રોટલા મળે એવું કઈ કરો, કઈક એવી યોજના ઘડો કે લોકોને કામ મળે, રોજી મળે, રોટી મળે. રોજી રોટીનો સવાલ છે, કામ એટલે રોજી અને રોટલા મળે. રોજી મળે એટલે વેતન મળે, ને વેતન મળે એટલે એનાથી અનાજ અન્ન ખરીને પેટનો ખાડો પૂરી શકે, રોટલા મળે, એવું કઈક કરો. આત્મા 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 કરો, પણ દેશની અંદર જુઓ તો ખરા, કેટલા લોકોને અત્યારે રોજી રોટી મળતી નથી. એ વાત ઉપર કેમ તમારું ધ્યાન જતું નથી? એટલે આત્મા આત્માની વાત કરો છો, ને કઈક પૈસા ખર્ચવાના હોય તો આ બધી ધમાલ મંદિરની કરો છો. એક મંદિર તો હતું, પછી બીજું કર્યું, બીજું હતું, પાછું ત્રીજું કર્યું, આ કર્યું, આ કર્યું, આ શું, પણ આમાં પૈસામાં કઈ લોકોને રોજી રોટી મળે એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? દાપણ વાળી લાગે કે ન લાગે, કહે છે કે તેને આત્માના હિતની વાત, આત્માના સ્વરૂપની વાત એને રૂચતી નથી. એને આત્માની અના હિતની, આત્માની અરુચિમાંથી એ વાત ઉત્પન્ન થઈ છે. આમ કાયદું છે એમાંથી કે સ્વરૂપની અરુચિમાંથી એને એ વાત ઉત્પન્ન થઈ છે, એટલે આત્માની વાતની અરુચિપૂર્વક હવે બીજું કાંઈક શું કરવું, એટલે કાંઈક સારી વાત કરવી એમ ઘુસાડે છે. એટલે લૌકિક કાર્યમાં ચાલ્યો જાય છે. આપણે તો બહુ સારું છે કે ધર્મના ક્ષેત્રમાં લૌકિક કાર્યોનું કોઈ બંધારણ નથી અને પ્રવૃત્તિ પણ નથી. બંધારણ ન હોય એટલે સામાન્ય રીતે પ્રવૃત્તિ ન થાય, બંધારણમાં હોય તો એ પ્રવૃત્તિ થાય. કોન્સ્ટિટ્યુશન આપણો ઉદ્દેશ શું? કે દેવગુરુ શાસ્ત્રના કાર્ય કરવાનો, આત્મધર્મ પ્રાપ્ત થાય એવા બધા કાર્યો કરવાના. લૌકિક કાર્ય કરવાનો આપણા બંધારણમાં ઉદ્દેશ નથી. પણ અત્યારે તો કહેવાતી ધાર્મિક સંસ્થામાં અને કહેવાતા ધાર્મિક માણસો અને સાધુઓ લૌકિક કાર્યમાં લાગી જાય છે. એ નિશાળો, દવાખાનાઓ, ધર્મશાળાઓ, અપાશરાઓ, બીજું ત્રીજું આ તે અનેક પ્રકારના લોકોને રોજી રોટી મળે એના સાધનો લૌકિક કાર્યમાં લાગી જાય, ને પછી એમ કહે કે આ જ સાચો ધર્મ છે. આત્માના ધર્મ તો બિચારાને કાંઈ ખબર નથી. પછી એમ કે આ જ સાચો ધર્મ છે, આ ધર્મ પહેલા કરવો જોઈએ, પછી બીજી તમે ધર્મની વાત કરો તો હજી કઈક ઠીક છે. આ ધર્મનો તમારું ઠેકાણું નથી, ને ઓલી ઓલા ધર્મની તમે ક્યાં વાત કરો? એમ કરીને લૌકિક પ્રવૃત્તિમાં લોકો લાગી જાય છે. એનું કારણ એને આત્માના હિતની અરુચિ થઈ છે. આત્માના હિતની અરુચિ થઈ છે, આમ છે. એટલે એ વિષય પણ ચોખ્ખો કર્યો છે. આ એક પડખો આવે છે ધર્મના ક્ષેત્રમાં. આવ્યા પછી કોઈ કોઈ જીવોને આત્માની રુચિ થાય છે ત્યાં એમ કે છે કઈક આવું કરો ને ભાઈ, શું છેવટે કઈ નહીં તો દવા દારૂ નું તો કરો. માણસ કોઈ પીડાતો હોય, પીલાતો હોય, દુઃખી થતો હોય તો એને મફત દવા મળે અથવા ઓછા પૈસે દવા મળે, એવી તો કોઈ વ્યવસ્થા આપણે કરી રાખવી જોઈએ. એ વ્યવસ્થા સાથે સાથે જ આપણે કરવી જોઈએ. આટલા બધા ખર્ચા કરીએ તો ભેગા ભેગું એટલું તો કરી જ રાખવું. આત્માની અરુચિ પરોપકારની વાત છે ને, પણ પરોપકારની વાત લોકોની દ્રષ્ટિએ બહુ સારી લાગે. એમાં પોતાના સ્વાર્થની ક્યાં કોઈ વાત કરે છે? આ તો ચોખ્ખી પરોપકારની વાત છે. અને બીજા દિન દુખિયાને ઉપકાર થાય, લાભ થાય એવું કંઈક આપણે કરીએ તો એમાં ખોટું શું છે? પણ હવે શું એ પણ એક જાતનો ધર્મ છે ને, એ ધર્મમાં એવું હોવું જોઈએ. આમ કરીને લૌકિક કાર્યોને પહેલા તો શું શરૂઆતમાં તો બહુ નાના પાયે શરૂઆત કરે, પણ પછી ક્યાં જઈને અટકે છે એનો કાંઈ મેળ રહેતો નથી. બહુ મોટી ગડબડો એમાં ઊભી થાય છે. પણ દીર્ઘ દ્રષ્ટિથી એ વિષયને વિચારી શકતા નથી. અને આત્મકાર્યની અરુચિ થઈ હોય છે એટલે બીજા બીજા કાર્યોમાં કાંઈક એને શક્તિને લગાવવી, એ લગાવ્યા વિના રહી શકે નહીં એવી એની પરિસ્થિતિ હોય છે. એટલે બીજા બીજા નવા નવા ગડબડવાળા કાર્યો ઉભા કરે છે. પછી લૌકિકમાં સારા દેખાતા હોય એ કાર્યોને પકડે છે, પણ આત્મહિતના પ્રકરણમાં એ વાતોને વચ્ચે લાવવા જેવી નથી. અથવા આત્મહિતને ગૌણ કરીને જે આવી વાતોને મુખ્ય કરવા જાય છે એને અહીંયા ટોડરમલજી કહે છે કે એને આત્માની અરુચિ થઈ ગઈ છે, એને આત્મા રૂચતો નથી, આત્માનું કાર્ય કરવાનું એને રૂચતું નથી. એટલે હવે એ બીજા રસ્તે ચડવા માંગે છે, એનો માર્ગ બીજો થઈ જશે, ઉન્માર્ગે જવા માંગે છે. સંપન્નતા હોય તો આપી દે, પણ એની મુખ્યતામાં આવે કે આ બધી આત્મા આત્માની વાત કરો છો પણ આ કરો એ સ્વામી એટલે શું? સ્વામી ભાઈ કે છે ને, સ્વામી વાત્સલ્ય. સ્વામી ભાઈ એટલે શું? કે મને તો આત્મા મુખ્ય છે, પણ જેને આત્મા મુખ્ય છે એ મારો સ્વામી ભાઈ છે. કોણ? બીજા નહી, એને સ્વામી ભાઈ કહેવાય છે. બધા દુનિયાભરને મદદ કરવા નીકળવું એ કોઈ સ્વામી વાત્સલ્યનો વિષય નથી. પણ જેને આત્માની સાધના કરવી છે, જે આત્માર્થી છે, એને સાધન ઓછું હોય તો એને મદદ કરવાનો વિકલ્પ આવે. એમાં એને ખરેખર સાધના આગળ વધારવી છે. શું કરવું છે? શાસ્ત્રમાં એક એવો વિષય આવે છે કે જે જીવ મુનિરાજને આહાર દાન દે છે, ભાવલિંગી સંતને, એ મોક્ષ માર્ગને જીવંત રાખે છે. આમ આવી વાતો આવે છે, કેમ કે એ તો ધોખ મોક્ષ માર્ગ છે ને, પ્રગટ મોક્ષ માર્ગ છે. તો એને આહારનો યોગ ન થાય તો એ મોક્ષ માર્ગમાં એને હીણપ આવવાનો સવાલ છે. તો એને આહારદાન વિધિપૂર્વક દેવું એ મોક્ષ માર્ગને જીવંત રાખવા બરાબર છે. ખરેખર તો શુભ ભાવ છે, પણ છતાં એને કોઈ વાર આટલી કિંમત આપવામાં આવે છે. એમ જે જીવો સાધના કરવા માગે છે, સાધનાએ ચડવા માગે છે, એવા જીવોને મદદ કરવી એ સ્વામી વાત્સલ્ય છે. પણ ગમે તેવાને નહીં, દુર્ગુણ હોય ને એને પણ મદદ કરો, દુર્ગુણ પાછા ફાલે ફૂલે એને પ્રોત્સાહન મળે, એ કોઈ સ્વામી વાત્સલ્યનો પ્રકાર નથી. એટલે જોઈને દાન કરવું, પાત્રતાથી દાન કરવું, ગમે તેને દાન કરવાનું વિધાન નથી શાસ્ત્રની. આત્માને લક્ષ્મણ ખરેખર જીવ જો આત્મા ના હિતના વિષયનો પ્રચાર કરવામાં આવે છે. આ પ્રતિમાની સ્થાપનામાં તો એ છે કે ધ્યાનનું કારણ છે, એ સમ્યક દર્શનનું કારણ છે, આત્મભાવ લક્ષ થવાનું એ કારણ છે. જેની મુદ્રાથી આત્મલક્ષ થાય છે અને એ આત્મલક્ષ થતા જીવના દુઃખ ટળે છે, સર્વ પ્રકારના ચારે ગતિના દુઃખ ટળે છે, એ ખરેખર એની અંદર આશય છે. એટલે એ વાતને મુખ્ય કરવામાં આવે છે અને બીજી લૌકિક પ્રવૃત્તિને ગૌણ કરવામાં આવે છે તો તે યથાર્થ છે. તેના બદલે કોઈ આત્માને ગૌણ કરે, આત્માની આત્મિક પ્રવૃત્તિને ગૌણ કરે અને રોજી રોટીના અને લૌકિક કાર્યોને મુખ્ય કરે ધર્મના ક્ષેત્રમાં, તો એને અરુચિ થઈ છે આત્માની અને પાપનો બંધ કરે છે, એને પરોપકારથી પુણ્ય થવાનો પણ અહીંયા પ્રસંગ નથી. આત્માની અરુચિ વશ કરેલા પરોપકારના કાર્યોમાં શુભ ભાવ નથી લેતા, અશુભની મુખ્યતા થઈ જાય છે. ત્યાં પણ તે એકાંત પાપનો બંધ કરે છે એમ કીધું છે, કથંચિત પુણ્ય કરે છે એમ પણ વાત લીધી નથી.